તારીખ 16/3/1991 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 645 અને 651 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 291 મૂળ કેસેટમાં અવાજ ધીમો છે તથા હમિંગ છે.
સર્વને જાણ્યો તેને કુતૂહલ થયું. અન્ય પદાર્થો વિશેની જે કુતૂહલ વૃત્તિ છે એ પર રુચિને પ્રસિદ્ધ કરે છે. પર રુચિનું એમાં પ્રદર્શન થાય છે કે એ જીવને પર પદાર્થની રુચિ ગણે છે. એ રુચિના લક્ષણ રૂપે પર પદાર્થ પ્રત્યે કુતૂહલ વૃત્તિ આવે છે. મોક્ષની ભૂમિકામાં સ્વરૂપની તીવ્ર રુચિ થતા અન્ય પદાર્થ પ્રત્યેની કુતૂહલ રુચિ આત્મરુચિને કારણે પર રુચિ છે એ બંધ થાય છે. અને ત્યાર પછી જીવ આગળ વધે છે. આત્મરુચિ ઉપરાંત જીવ આગળ વધે છે એટલે પુરુષાર્થ કરે છે રુચિ અનુયાયી. અને એ પુરુષાર્થના કોઈ એક તબક્કાએ નિર્વિકલ્પ દશા ઉત્પન્ન થાય છે. વિકલ્પ રહિત થાય છે ત્યારે આત્મામાં સમાઈ ગયો એમ કહેવામાં આવે છે. આત્મામાં ઠરી ગયો એમ કહો કે આત્મામાં સમાઈ ગયો એમ. સમાવું એટલે શું કે આત્મામાં ઠરી જવું. કોઈ પણ વિકલ્પની ઉત્પત્તિ ન થવી પછી સર્વ વિકલ્પો બંધ થઈ જવા, અસ્ત થઈ જવા, ઉત્પન્ન થતા બંધ થઈ જવા એનું નામ સ્વરૂપમાં સમાવું છે. એનું નામ સમાવું છે. વસ્તુતા એ બંને એક જ છે. જે સમજવું છે અને જે સમાવવું છે એ વસ્તુતા એ તો એક જ છે. અથવા જે આત્માને સમજે છે તે આત્મામાં અવશ્ય નિર્વિકલ્પ થઈને સમાઈ જાય છે. અને એવી રીતે જે આત્મામાં નિર્વિકલ્પ થઈને સમાવેશ પામે છે તે જ આત્માને સમજ્યા છે. જો એ આત્મામાં ન સમાતા હોય તો એ આત્માને સમજ્યા નથી એમ છે. વિકલ્પનો જે પદાર્થ છે એ બંધ થઈ જાય છે. એને આત્મા સમજાયો અને એ આત્મામાં સમાયા. એટલે વસ્તુતા એ તો બંને એક જ છે. જેમ છે તેમ સમજાવવાથી ઉપયોગ સ્વરૂપમાં સમાયો. જેમ છે એમ આત્મ સ્વરૂપ સમજાવવાથી એ સમજાવવાના કારણથી ઉપયોગ એમાં થયો. અને આત્મા સ્વભાવમય થઈ જે રહ્યો પરિણામમાં પણ સ્વભાવરૂપ દશા થઈ. એટલે આત્મા સ્વભાવ થઈને રહ્યો પરિણામ થઈને આત્મા કે આત્મા પણ સ્વભાવ થઈને રહ્યો. એ પ્રથમ વાક્ય સમજીને સમાય રહ્યા તેનો અર્થ છે. પહેલું વાક્ય સમજીને સમાય રહ્યા તો કે જેમ છે તેમ આત્મ સ્વરૂપ સમજાયું અને ઉપયોગ સ્વરૂપમાં સમાઈ ગયો. આત્મા સ્વભાવમય થઈને રહી ગયો એ પ્રથમ વાક્ય સમજીને સમાઈ રહ્યા એનો અર્થ છે. અન્ય પદાર્થના સંયોગમાં જે અભ્યાસ હતો હવે બીજા વાક્યનો અર્થ કરે છે. આ અસ્તિથી લીધું આત્માને અનુસરીને હવે અન્ય પદાર્થને અનુસરીને વાત કરે છે. નાસ્તિથી અન્ય પદાર્થના સંયોગમાં જે અભ્યાસ હતો તે આ કુટુંબ પરિવાર તે મારો કુટુંબ પરિવાર છે. આ મકાન મારું છે. પોતાપણું જ્યાં પોતાપણું નહોતું, જ્યાં પોતાનું સ્વરૂપ નથી, સ્વરૂપનું અસ્તિત્વ નથી, ત્યાં પોતાપણું લાગે છે તે અભ્યાસ છે. અન્ય પદાર્થના સંયોગમાં જે અભ્યાસ હતો પ્રથમ જે ત્યાગ કરવાનો છે અભ્યાસનો ત્યાગ કરવાનો છે. બીજા પદાર્થનો ત્યાગ પણ તેના અભ્યાસના ત્યાગ અર્થે કરવાનો છે. ત્યાગ માટે ત્યાગ કરવાનો નથી. પ્રથમ જે ત્યાગ કરવા યોગ્ય છે તે અભ્યાસનો ત્યાગ કરવા યોગ્ય છે. અન્ય પદાર્થના સંયોગમાં જે અભ્યાસ હતો અને તે અભ્યાસમાં આત્માપણું માન્યું હતું, પોતાપણું માન્યું હતું, તે અધ્યાસરૂપ આત્મા પણ સમાઈ ગયો, નાશ થઈ ગયો. નાસ્તિથી વાત લીધી ને, અન્ય પદાર્થમાં જે અધ્યાસપણે આત્માપણું માન્યું હતું તે સમાઈ ગયું એટલે નાશ પામી ગયું એ વાંય અર્થી કહી દઉં. ઓલામાં સમાઈ ગયો એટલે અંદર સ્થિર થઈ ગયો, ઠરી ગયો, બીજો વિકલ્પ ઉત્પન્ન થયો. અહીંયા સમાઈ ગયો તો કે અધ્યાસનો નાશ, નાસ્તિક કાઢી એમાંથી તે અધ્યાસરૂપ આત્માપણું સમાઈ ગયું. એ બીજું વાક્ય સમજીને સમાઈ ગયા એનો અર્થ છે. પર્યાયાંતરથી અર્થાંતર થઈ શકે છે. આ રીતે એક અસ્થિથીનું પડખું લઈએ, એક નાસ્તિથી પડખું લઈએ તો જુદો જુદો અર્થ કાઢી શકાય છે. અર્થાંતર એટલે બીજો અર્થ કરી શકાય છે, અંતર એટલે બીજો. વાસ્તવમાં બંને વાક્યનો પરમાર્થ એક જ વિચારવા યોગ્ય છે. આ ત્રીજા પ્રશ્નમાં સમુચ્ચય વાક્યનો એક પરમાર્થ શો એનો ઉત્તર આપી દીધો કે સમુચ્ચયપણે બંને વાક્યનો એક જ પરમાર્થ નીકળે છે. વાસ્તવિકપણે કોઈ બીજો પરમાર્થ માંથી નીકળતો, અસ્તિથી કહો તો પરમાર્થ એ જ છે અને નાસ્તિથી કહો તો પણ પરમાર્થ એક જ છે. જે અધ્યાસ થી ખસે એ સ્વરૂપમાં ઠરે ને સ્વરૂપમાં ઠરે તે અધ્યાસ થી ખસે. અવિના ભાવે છે અસ્થિપૂર્વક નાસ્તિક, નાસ્તિપૂર્વક
તારું બે વિભાગ કરી નાખ્યા છે, એની બે વિભાગ કરે
એ વગેરે અહંપણો અને મમત્વો પણ સમાવી દીધું. કેમ કે કોઈ પણ નિજ સ્વભાવ તેવો દીઠો નહીં, એવો એ પદાર્થમાં એવો સ્વભાવ નથી. કોઈ જીવ પોતાનો છે, આ આત્માનો છે, અને કોઈ જીવ આ આત્માનો નથી, એવું ખરેખર છે નહીં. બધા જીવો આ આત્મા માટે તો એક સરખા છે, કેમ કે કોઈ પણ નિજ સ્વભાવ તેવો દીઠો નહીં. અને નિજ સ્વભાવ તો અચિંત્ય અવ્યાપાદ રૂપ કેવળ ન્યારો જોયો, અને પોતાનો જે સ્વભાવ છે તે તો ચિંતવનથી પાર એવો, ચિંતવનમાં પૂરો ન સમાય એવો. અચિંત્ય એટલે ચિંતવનમાં પૂરો ન સમાય એવો. અને અવ્યાપાદ સ્વરૂપ એટલે જેને કોઈ બાધા પણ ન પહોંચાડી શકે એવો. કેવળ ન્યારો એટલે સર્વથા ભિન્ન જોયો, એટલે તેમાં જ સમાવેશ પામી ગયો. કે જ્યારે મારું સ્વરૂપ સર્વથા અન્ય પદાર્થોથી જુદું છે, તો પછી હું કોનામાં મારાપણું કરું? અને આ મારું નહીં એમ ગણીને આ મારું નહીં એમ કેવી રીતે કરું? જ્યાં મારું જ કોઈ નથી, તો આટલું મારું નહીં હું કેવી રીતે કરું? એમ જોઈ અને તેમાં જ સમાવેશ પામી ગયા, અને પોતાના અચિંત્ય સ્વભાવમાં સમાવેશ પામી ગયા. અથવા જે પોતાના સ્વરૂપને સમજ્યા, અચિંત્ય અવ્યાપાર એવું જે પોતાનું સ્વરૂપ એને જે સમજ્યા, તે એ સ્વરૂપમાંથી બહાર નીકળવા જેવું છે, બહાર નીકળવા જેવું નથી એમ સમજ્યા, અને એમાં સમાઈ ગયા, એમાં સ્થિર થઈ ગયા. આ આત્માને મતલબ તો સુખ શાંતિથી છે, જીવને પોતાને પ્રયોજન તો પોતાને સુખ શાંતિનું છે. જેણે પોતાના અનંત સુખનું નિધાન પોતામાં જોયું, અનંત શાંતિનું નિધાન પોતામાં જોયું, એ પછી પોતાની શાંતિ જ્યાં પોતામાં પરિપૂર્ણ છે, તો એથી બહાર નીકળવાનું એને પ્રયોજન શું છે? બહાર નીકળતા તંત જ અશાંતિ થાય છે. ઇન્દ્રને ઇન્દ્રાસન ઉપર ઉપયોગ જાય એટલે સીધો એ વિકલ્પમાં દુઃખ ભાવ થાય. એટલે સમ્યક દ્રષ્ટિ ઇન્દ્ર છે એ ઇન્દ્રાસન ઉપર બેસવા જવાનો વિકલ્પ કરે છે, ત્યારે એ ઇન્દ્રાસન એને દુઃખરૂપ ભાસે છે. બીજાને એમ લાગે છે, નીચેના પુણ્યવાળાને, પુણ્યની ભાવનાવાળાને, કેવા મહાન મોટા પુણ્યશાળી છે, આવું બધાનું ઇન્દ્રાસન બેસવા મળે છે, એને દુઃખરૂપ લાગે છે. બીજાને સુખની કલ્પના થાય છે, એને દુઃખની કલ્પના થાય, દુઃખનો ભાવ વાસ્તવિક થાય છે. ઉદાસીનતા એ વખતે દુઃખને લઈને આવે છે. એવું જે દુઃખ છે એ દુઃખ અનુભવવા યોગ્ય નથી, માટે ઉદાસીનતા આવે છે. એ દુઃખની રુચિ નથી, માટે ઉદાસીનતા આવે છે. દુઃખ ગમતું નથી, માટે અણગમો તે ઉદાસીનતા છે. પણ દુઃખ છે એ દુઃખ જ છે. જે સમજ્યા તેણે મારું તારું એ આદિ અહંપણું મમત્વપણું સમાવી દીધું, કેમ કે કોઈ પણ નિસ્વભાવ તેવો દીઠો નથી. કોઈનો પણ એવો સ્વભાવ ન દીઠો કે કોઈ આત્માનો કોઈ આત્મા થાય. અને પોતાનો જે સ્વભાવ આત્મ સ્વભાવ છે, દીઠો ચિંતને અવ્યાપાર સ્વરૂપ દીઠો, કેવળ ન્યારો જોયો, એટલે તેમાં સમાઈ ગયા, સમાવેશ પામી ગયા, ઠરી ગયા, ઠરવાનું ઠામ મળી ગયું અને ઠરી ગયા. આત્મા સિવાય અન્યમાં સ્વમાન્યતા હતી. આ માણસ પટે માથું ચાલતો હોય ભર બપોરે ઉનાળામાં, ઝાડનો છાંયો આવે તો થોડી વાર એને એમ થાય ગયા, પણ કોઈ એક ધારો ન લાગે છે ચાલતા. છાંયો બહુ સારો છે, શીલો શીતળ છાંયડ્યો છે, થોડોક વિષમો ખાઈ લે તો એ સહેજે જ વૃત્તિ આવે. જો તાપ લાગે તો સહેજે વૃત્તિ આવે કે પ્રકારના પરિણામમાં જીવને જો આકુલતાનું દુઃખ થતું હોય અને વિકલ્પમાં તો આત્મા જે ઠરવાનું શાંતિનું ધામ છે એમાં ઠરવાનો જ ભાવ આવે, બીજો ભાવ આવે તાપ લાગે, ન તાપ લાગે તો જીવને સંસારના વિકલ્પનો ઉત્સાહ પણ ઘણો છે. પર ઋષિને કારણે અનેક પ્રકારના કાર્યોનો ઉત્સાહ અને ઉમંગ પણ ઘણો છે. એમાં દુઃખી થતો હોવા છતાં સુખની કલ્પના કરી કરીને ધોળે છે વિકલ્પમાં. એટલે જ્યાં સુધી એને થાક ન લાગે ત્યાં સુધી સહેજે સહેજે ત્યાંથી વિરામ પામવાનું ન બને. થાકે તો અટકી જાય, સહેજે અટકી જાય, કે થાક આમાં થાક લાગે છે. આમ તો થાક લાગે છે વાસ્તવિક, પણ વિષય બદલી નાખે છે. એક કાર્યમાં થાક લાગે બીજા કાર્યમાં જોડાય છે, એમાં થાક લાગે બીજામાં જોડાય છે, બીજામાં થાક લાગે આમાં જોડાય છે. આમ નામ પર વિષયને અને પર વિષયમાં બદલીને થાક તો જાય છે, તો પણ પર સન્મુખતા છોડીને સ્વસન્મુખ થઈને ઠરવું જોઈએ એ પ્રકારમાં જીવ આવતો નથી. એ દિશા જોઈ નથી, એ દિશાથી અજાણ્યો છે અને પોતાને કોઈ રીતે એ દિશા સૂજે તો અવશ્ય ઠરે એવો એ પોતાનો આત્મા પોતાનો વિષય છે. બદલે છે પણ અન્ય અન્ય વિષય બદલે છે, પર વિષય ને પર વિષય બદલે છે. જેમ કે માણસ ભક્તિ કરે તો ભક્તિ કરતા કરતા થાકે, વાંચન કરે વાંચન કરતા કરતા થાકે, જે આરામ કરે થોડો આરામ કરતા થાકે, બીજું કામ કરે સૂઈને થાકે તો કામ કરવા લાગે, કામ કરીને લાગે, કામ કરતા થાકે તો સૂઈ જાય. બાર ને બાર બીજા વિષયો બદલે છે, પોતાના સ્વરૂપમાં ઠરતો નથી. કેમ કે એ માર્ગથી પોતે અજાણ્યો છે, એ દિશાથી અજાણ્યો છે, તો શું કરે? એની પાસે બીજો ઉપાય નથી, વિષયો બદલવા સિવાય એની પાસે કોઈ ઉપાય નથી. તો એમાં શું છે, કોઈ એવા જીવો હોય છે, અનુકર્મી જીવો, આસંતુલિત જીવો, કે અરે આમનામ પર વિષયમાં ક્યાં હોય ઠેકડા મારવા, આયા ઠેકડા મારું છું તોય થાકું છું, આ બાજુ ઠેકડા મારું છું તોય થાકું છું, આ બાજુ ઠેકડા મારું છું તોય થાકું છું. હવે મારે ક્યાંક મારામાં શાંતિથી ઠરવું છે, હવે મારે શાંત થઈને સમાઈ જવું છે, અને એના માટે એ શોધે છે કોઈ રસ્તો, તો જે શોધે છે એને રસ્તો મળે છે. આત્મા સિવાય અન્યમાં સ્વમાન્યતા હતી તે ટાળી પરમાર્થે મૂળ થયા. આત્મા સિવાય અન્યમાં સ્વમાન્યતા હતી, સ્વપણાની માન્યતા હતી તે ટાળી અને પરમાર્થે મૌન થયા, સ્વરૂપમાં સમાઈ ગયા એટલે પરમાર્થે મૌન થયા. માણીએ કરીને આ આનો છે એ વગેરે એ આદિ કહેવાનું બનવાનું વ્યવહાર વચન આદિ યોગ સુધી ક્વચિત રહ્યો. વ્યવહારની ભાષામાં એમ બોલે, વ્યવહારની ભાષામાં લોકો બોલે એવું જ બોલે, તો પણ એ ખાલી ક્વચિત વ્યવહાર એમનો રહ્યો. તથાપિ આત્માથી આ મારું છે એ વિકલ્પ તો કેવળ સમાય ગયો, પછી આત્માથી એને પોતાપણું દેખાતું નથી, આત્માથી અભેદપણું દેખાતો નથી. અથવા અજ્ઞાન દશામાં જે દેહાદી પર પદાર્થમાં પોતાપણું ભાસતું હતું એવું પોતાપણું ભાસતું નથી, જુદા પદાર્થો જુદા જ ભાસે છે. અમારું નહીં પણ અમારું છે, બહુ વચન વાપરતા ને કોઈ પ્રશ્ન છે, મારું નથી મારું નથી એમ કહેવાના બદલે અમારું નથી એમ કેમ કહેશો? તો કે મારું નહીં તે અમારું એમ શિક્ષણ બહુ એવું હતું. પત્રોની અંદર આવું તત્વ છે. છાપે આત્માથી આ મારું છે એ વિકલ્પ કેવળ સમાઈ ગયો, જેમ છે તેમ અચિંત્ય સ્વાનુભવ ગોચર પદમાં લીનતા થઈ. જે માન્યતા હતી પરપણાની એ અત્યાર તૂટી ગયો, છૂટી ગયો, જેવું છે એવું ભિન્ન ભિન્ન સ્વરૂપ થયું, અને પોતાનું જે અચિંત્ય સ્વરૂપ છે એ માત્ર સ્વાનુભવ ગોચર પદ છે. એવી લોક ભાષામાં બોલણી પણ થઈ ગઈ છે, તો તે લોક ભાષામાં તે બોલવાનું પ્રવર્તન છે કે બોલ તો આત્મભાષામાંથી એ વાત આવી છે. જે ઉપર ગયા તે પ્રકારે ન સમાયા તે સંજ્ઞા નથી, એ વાક્યનો સારભૂત અર્થ થયો. જે ઉપર કયો એ પ્રકારે જે આત્મામાં સમાણા નહીં, તે ભલે આત્મા આત્મા કહેતા હોય કે કરતા હોય, પણ જે આત્મામાં સમાણા નથી તે આત્માને ખરેખર સમજ્યા નથી, એમ એ વાક્યનો માંથી સારભૂત અર્થ પણ નીકળે છે. એમ જ છે કે સમજાય સમાણા, તો ન સમાણા એનો અર્થ કે સમજ્યા નથી, આપોઆપ જ છે. તો આત્મા જેવો છે ભગવાનની મૂર્તિ છે, સિદ્ધ સ્વરૂપે આખી અરૂપી મૂર્તિ છે, એ અચિંત્ય મૂર્તિ અદભુત છે, અદભુત આશ્ચર્યકારી જે સ્વરૂપ જોવે અને એ ઉપયોગ થંભે નહીં, એમાં થંભી જ જાય એવું સ્વરૂપ છે. નથી થંભ્યા એનો અર્થ એને દેખાડો આ ચોક્કસ વાત છે. એ વાક્યનો સારભૂત અર્થ થયો. અથવા જેટલે અંશે સમાયા તેટલે અંશે સમજ્યા. પછી માર્ગ ની અંદર જેટલે અંશે સમાયા તેટલે અંશે સમજ્યા અમે કહીએ, બાકીનો અંશ છે એ વિભાવનો રહ્યો ને, જેટલો માર્ગ નીકળાય છે યોગ જેટલો માર્ગ ગયો એ સમાણો નહીં, એટલી સમજણ ઓછી ગણતી, અહીંયા સમજણ એટલે એટલી પ્રાપ્તિ ઓછી ગણવી, એટલી સાધના ઓછી ગણવી. જેટલા અંશે સમજ્યા સમાયા તેટલા અંશે સમજ્યા, અને જે પ્રકારે સમાયા તે પ્રકારે સમજ્યા, એટલો વિભાગ અર્થ થઈ શકવા યોગ્ય છે. એ એક વિભાગ અર્થ એટલે એનો પેટા અર્થ કર્યો. એમાંથી શું કે વિભાગ અર્થ કરે છે, શું કહી શકે કે ભાઈ જ્ઞાની તો આની અંદર એક વખત ઠેર્યા અને ઠેર્યા પછી પાછા બહાર નીકળ્યા, તો જે ઠરવાનું ઠામ હતું એમાંથી બહાર નીકળ્યા, શું કરવા જેટલી કચાશ છે એટલો વિભાવ ઉભો રહે છે, અને એ વિભાવને એ પોતે કાપતા જાય છે. સમજણ રૂપ કોઈ જીવને બોધબીજની પ્રાપ્તિ થઈ હોય, જ્ઞાન પ્રાપ્તિ થઈ હોય, એવા પુરુષને પણ સદગુરુના સમાગમનું આરાધન નિત્ય કર્તવ્ય છે. હજી તો જેને જ્ઞાન પ્રાપ્તિ થઈ નથી, પણ જેને બોધબીજની પ્રાપ્તિ થઈ હોય ને, એને પણ એ સદગુરુનો આશ્રય કર્તવ્ય છે. આ જગતના પ્રસંગ જોતા એમ જણાય છે કે તે સમાગમ અને આશ્રય વિના નિરાલંબ બોધ સ્થિર રહેવો ઘણો વિકટ છે, ટકી શકેશ નહીં એમ કે. મારી ત્યાં પરાલંબનની વૃત્તિ છે, હજી સ્વરૂપમાં સ્થિર નિરંતર રહી શકતો નથી. ચોથે ગુણસ્થાને આવે તો 5 સેકન્ડમાં તો માર્ક નીકળી જાય છે. 5 સેકન્ડ થઈ ન થઈ ત્યાં તો સીધું માર્ક ફેંકાઈ જાય છે, નીકળવું નથી. ફેરો ત્યારે એને નીકળવું પ્રતિબંધ એવો જે સ્વચ્છંદ અને અવિચાર એટલે ઊંધો વિચાર, લાભા લાભને ન સમજી શકે, પોતાના જ લાભ લાભને એ નથી સમજી શકતા, એ અવિચાર છે. આપણે નથી કહેતા આ માણસ અવિચારી છે, પોતાને નુકસાન કરે છે, હિંમત ન લાગે, અવિચારી માણસ લાગે છે. એ લૌકિક લાભ નુકસાન છે, જગતનો વ્યવહાર નો છે. અહીંયા આત્માનો અહિત થાય છે માટે તેને અવિચાર કહેવામાં આવે છે. અવિચાર તેનો રોધ કર્યો નહીં એટલે એને અટકાવવા નહીં, એ પ્રકારને અટકાવવા નહીં, જેથી એને સમજાવવું પણ ન ભીનું, સમજાવ સમાવવું પણ ન ભીનું, એ બંનેનું એક થાય એવી પરિસ્થિતિ પણ ન બની એવો નિશ્ચય પ્રસિદ્ધ છે. એવો જે નિર્ણય છે એ પ્રસિદ્ધ નિર્ણય છે. એ શા માટે આ જીવ સમજીને સમયે રહેવા સુધી પૂછો હોય કે બીજા જે કોઈ પાંચ પંદર થયા હોય
મારે આપણે એવું